हरे कृष्ण। तो आप सौ श्रद्धालु भागवत प्रेमी भक्तों नु हार्दिक स्वागत करिए छे। परम सौभाग्य छे कि आजे भगवान श्री कृष्णनी विशुद्ध लीला रचित શ્રીમદ ભાગવત ગ્રંથનું આસ્વાદન કરવા જઈ રહ્યા છીએ। કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન, ગુરુ અને વૈષ્ણવના ચરણોમાં પ્રાર્થના અને પ્રણામ કરવા જોઈએ કે જેથી શુભ કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે। માટે આપણે સૌ ભક્તો ગુરુ, ભગવાન અને વૈષ્ણવના ચરણોમાં પ્રણામ કરશું। આ પ્રણામ કરવાની વિધિને આપણા શાસ્ત્રમાં મંગલાચરણ કહેવાય છે। મંગલાચરણનો અર્થ મંગલ આચરેત ઇતિ મંગલાચરણ। મંગલ કાર્યના પ્રારંભમાં કે મંગળમય વસ્તુ કરતા પહેલા જેનું ઉચ્ચારણ કરવામાં આવે એને મંગલાચરણ કહેવાય। તો સૌ પ્રથમ ભગવાન, ગુરુ અને વૈષ્ણવના ચરણોમાં મંગલાચરણ કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાનજનશલાકયા ચક્ષુરોન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતં જૈન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકમ્। વંદેહં શ્રી ગુરો શ્રીયુત પદકમલમ્। શ્રી ગુરો ન વૈષ્ણવ વાંશ શ્રીરૂપં સગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં તં સજીવં। સાદવૈતં સાવધૂતં પરિજન સહિતં કૃષ્ણ ચૈતન્ય દેવં। શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ। હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમો સ્તુતે। તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવને विश्वानुसुते देवी प्रणमामि हरि प्रिय वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्ययेवश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा શ્રીમદ ભાગવત કથા પ્રારંભ થવા જઈ રહી છે। કોઈ પણ કાર્ય સંપૂર્ણ અને સંપન્ન ત્યારે ગણાય જ્યારે તે કાર્યથી ભગવાન પ્રસન્ન હોય। આપણે જીવનમાં કેટલું પણ મોટું કાર્ય કરીએ પણ જો ભગવાન પ્રસન્ન ન હોય તો એ કાર્ય પૂર્ણ ન થયું કહેવાય। તો આપણે આ કાર્ય સંપૂર્ણ કરવાનું છે અને કાર્યમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે ગીત ગાવું બહુ જરૂરી છે। ગોવિંદ ગીતથી પ્રસન્ન થાય છે, માટે ભાગવત કથાના પ્રારંભમાં આપણે 10 મિનિટ કૃષ્ણને પ્રસન્ન કરવા, ગોવિંદને પ્રસન્ન કરવા તેમના નામનું અને તેમની લીલાનું ગાન કરીશું। આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી તેમના દરેક પ્રવચનના પ્રારંભમાં આ ભજનનું ઉચ્ચારણ કરતા તેની પરંપરાને જારી રાખવા માટે આપણે પણ ભગવાનના પવિત્ર નામ પવિત્ર લીલાનું ગાન કરીએ। બહુ ઓછા શબ્દો છે પણ પવિત્ર શબ્દ છે। ભજનના બોલ શબ્દ જય રાધા માધવ કુંજ બિહારી ગોપી જન વલ્લભ ગિરિવર ધારી રાધા માધવ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધા રાણીની જય હો, જય જયકાર થાય. જે કુંજમાં નિકુંજમાં વાસ કરવા વાળા છે અને જે ગોપીજનોના વલ્લભ પ્રાણ પ્રિય છે એવા શ્રી ભગવાન શ્રી કૃષ્ણની જય જયકાર હો. જે યશોદાના નંદન છે, યશોદાના પુત્ર છે, યશોદાને આનંદ દેવા વાળા છે, યશોદા નંદન બ્રજજન રંજન, અને વ્રજ વૃંદાવનમાં ગોકુળમાં રહેવા વાળા ભક્તોને સુખ આપવા વાળા, અને યમુનાના તીર યમુનાના પુલિન કિનારા ઉપર જે વાસ કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણની જય હો. યમુના તીર વનચારી, તો આ શબ્દને આપણે બહુ સુંદર રાગની સાથે આનું આસ્વાદન કરીએ. રાધે મેરી સ્વામિની મે રાધે કો દાસ, જન્મ જન્મ મોહે દીજિયો, શ્રી વૃંદાવનવાસ. રાધા તું બડ ભાગિની, કોન તપસ્યા કી, તીનો લો કે નાથ હે, સો તેરો આધે. જય રાધા માધવ કુંજ બિહારી,
જય રાધા માધવ કુંજ બિહારી,
જય ગોપી જન વલ્લભ ગિરિવર ધારી, ગોપી જન વલ્લભ ગિરિવર ધારી, જય રાધા માધવ કુંજ યશોદાનંદન બ્રજ જન રંજન, યશોદાનંદન બ્રજ જન રંજન, યશોદાનંદન બ્રજ જન રંજન, यशोदानंदन ब्रज जन रंजन
भुजद्वयं हरि हरि
युचे वदन्तं मुहु नृत्यन्तं द्रुतमाश्रु निर्जरचये सिञ्चन्त भूर्वीतलम् गायन्तं निजपार्षदे परिवृतम् श्रीगौरचन्द्रं नुमा श्रीगौरचन्द्रं नुमा करा नवनीरदाभा पीतांबर दरुण बिम बफल अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्व अहं न जाने यं प्रव्रजन्तमनुपे तमपेतकृत्यं द्वैपायनो विरहका तर आजुहाव पुत्रेति तन्मयतया तरवो यः स्वानुभावमखिलं श्रुतिसारमेकं अध्यात्मदीपमतिति तीर्षतां तमो संसारिणां करुणया अपुराणगुह्यं तं व्याससूनमुपया मे गुरु भानुजाया पवित्रचंचो प्रियचुंबनेन एकांतिको नन नरह सदा निवासी वटस्य पत्र स्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मृत मेत देव गोविंद दामो दर माधवेति विक्रेतु कामा खिल गो
भगवान वचांसि में
હરે કૃષ્ણ. કથા પ્રારંભ કરતા પહેલા આપણા આરાધ્ય ભગવાન શ્રી શ્રી રાધા ગિરધારીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું કે જેની કૃપાથી તેમના જ ગુણગાન તમારી સમક્ષ ગાન કરી શકું. તદંતર વિશ્વના નાથ, કેવલ પૃથ્વી જ નહીં, કેવલ બ્રહ્માંડ જ નહીં, અપિતુ અનંત અનંત કરોડો બ્રહ્માંડના નાથ એવા જગન્નાથજીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. તેમની સાથે સાથે તેમની બહેન સુભદ્રાજીના ચરણોમાં અને ભક્તિમાં બળ પ્રાપ્ત કરવાવાળા, બળ પ્રદાન કરવાવાળા બળદેવજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. તત્પશ્ચાત કલયુગ પાવન અવતાર કરુણા વરુણાલય ભગવાન શ્રી કૃષ્ણ કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે આજથી 528 વર્ષ પૂર્વ શ્રીમતી રાધા રાણીનો ભાવ સ્વીકાર કરી ચૈતન્ય મહાપ્રભુના રૂપે આ સંસારમાં, આ ધરાધામમાં અવતરિત થયા. એવા કરુણા વરુણાલય ચૈતન્ય મહાપ્રભુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું, જેની કૃપાથી આ સિદ્ધાંત રૂપી સાગરને હું સમજી શકું અને આપ સૌને સમજાવી શકું. તદપશ્ચાત શ્રીમદ ભાગવતને સમજવા વાળા અને શ્રીમદ ભાગવતને સમજી તેની ઉપર પોતાનું મંતવ્ય દેવાવાળા, જેને સંસ્કૃતમાં ટીકા કહેવામાં આવે છે, શ્રીમદ ભાગવતની ટીકા લખવામાં સર્વપ્રથમ સર્વશ્રેષ્ઠ શ્રીપાદ શ્રીધર સ્વામીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું અને તેમની સાથે સાથે જીવ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર અને અનેક આચાર્ય, શ્રીપાદ વલ્લભાચાર્ય ઇત્યાદિ આચાર્યના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું કે જેથી એમણે જેવી રીતે ભાગવતને સમજ્યું છે અને ભાગવતને સમજી સુબોધિની કે પછી ભાવાર્થ દીપિકા નામક ટીકામાં જે કાંઈ લખ્યું છે એને સમજી અને એમના ભાવને તમારી વચ્ચે રાખી શકું. તદપશ્ચાત શ્રીમદ ભાગવતની સરળ ટીકા લખવા વાળા અને આ ભાગવત રૂપી જ્ઞાનને ન કેવલ ભારત અપિતુ વિશ્વ બ્રહ્માંડમાં પ્રચાર કરવા વાળા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત સંઘના સંસ્થાપક આચાર્ય એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. ત્યારબાદ જેમની કૃપાથી જેમની કથા શ્રવણ કરી હું ભાગવતને સમજ્યો છું, ભાગવતને બોલતા શીખ્યો છું એવા મારા ગુરુ મહારાજ પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય શ્રી શ્રીમદ રાધા ગોવિંદદાસ ગોસ્વામીજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું, જેના આશીર્વાદથી આપ સૌ ભક્તોની વચ્ચે હું અહીંયા ઉપસ્થિત થયો છું અને તેની સાથે સાથે મારા અસંખ્ય શિક્ષા ગુરુ જેની પાસેથી મને શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા સમસ્ત શિક્ષા ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. અને ત્યારબાદ પરમ સૌભાગ્ય પ્રદાન કરવા વાળા જેની ઉપસ્થિતિથી આ વાતાવરણ આધ્યાત્મિક કરવા વાળા આપણી વચ્ચે બિરાજમાન એવા અવધ કિશોર પ્રભુના ચરણોમાં શત શત વંદન, અને તેમની સાથે સાથે સુગ્રીવદાસજીના ચરણોમાં શત શત વંદન કરું છું, અને સાથે સાથે સ્વામિનારાયણ ગુરુકુલથી આવેલ, ક્ષમા કરજો નામ ભૂલી ગયો છું, કોટી કોટી વંદન કરું છું, અને મોઢેરા ગામથી આવેલા પરમ ભક્તના ચરણોમાં શત શત વંદન કરતાની સાથે અહીંયા પધારેલા ભાગવત પ્રેમી શ્રદ્ધાળુ ભક્તોના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું કે આપ સૌ મને આશીર્વાદ આપો. તમારા બધાથી નાનો છું પણ બેઠો છું બધા કરતા ઉપર. બધા ભક્તોના ચરણોમાં વંદન અને પ્રણામની સાથે શ્રીમદ ભાગવત કથા પ્રારંભ કરવા જઈ રહ્યો છું. બોલો મહામંત્ર, હરે કૃષ્ણા હરે કૃષ્ણા. પરમ સૌભાગ્ય છે કે આજે આપણે એક સાથે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા છીએ. વાસ્તવમાં આ ભાગવત કથા શ્રવણ કરવાનો શ્રેય આ માણામોરા ગામમાં રહેવાવાળા મોહનભાઈ નાથાભાઈ સવાણીને જાય છે, અને તેમના પરિવાર નરેશભાઈ, દિનેશભાઈ અને હસમુખભાઈ, જેમના પરિશ્રમથી અને સહયોગથી આ કાર્ય સફળ થવા જઈ રહ્યું છે. હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમને શક્તિ પ્રદાન કરે, ભક્તિ પ્રદાન કરે, અને એનું જીવન સુખમય અને ભક્તિમય વીતે. એમને હું ભૂરી ભૂરી ધન્યવાદ આપું છું કે જેમણે ભાગવત કથા કરવા માટે મારી જેવા એક બદ્ધ, એક મૂર્ખ જીવને અહીંયા આમંત્રિત કર્યો છે. જેમની વિશેષ કૃપાથી ભગવાનના ગુણગાન કરવા માટે વ્યાસ આસન ઉપર હું અહીંયા બેઠો છું, બહુ બહુ ધન્યવાદ. અને હવે આપણે શ્રીમદ ભાગવત પ્રારંભ કરીએ. બોલો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી. પરમ મંગલમય પરાત્પર અખિલેશ્વર અકારણ કરુણા વરુણાલય ભક્ત વાંછિત કલ્પતરુ અનંત કોટી બ્રહ્માંડના નાથ પિતાંબરધારી ભગવાન શ્રી કૃષ્ણની વાંગમય મૂર્તિ આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કરવા માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. વાસ્તવમાં આપણું પરમ સૌભાગ્ય છે કે ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. કહેવાય છે કે હજારો હજારો જન્મોના જ્યારે પુણ્ય એક સાથે ઉદય થાય ત્યારે ભગવાનના ભક્ત એવા વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થાય છે. એટલે જ તો આપણા શાસ્ત્રમાં કીધું છે, ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે. જ્યારે કરોડો કરોડો જન્મના પુણ્ય અને સુકૃતિ એક સાથે એકત્રિત થાય ત્યારે વ્યક્તિ ભાગ્યશાળી બને, અને એવા ભાગ્યશાળી વ્યક્તિને સત્સંગમ ચલવતે, સત્સંગ પ્રાપ્ત થાય, સંતોનો સંગ પ્રાપ્ત થાય. ભક્તો, સંતોનો સંગ થવો, ભક્તોની વચ્ચે બેસવું, આ કઈ સાધારણ વાત નથી. બધા શાસ્ત્રોમાં સંતોની મહિમા બહુ ગાવામાં આવી છે. ગોસ્વામી તુલસીદાસજી તો અહીંયા સુધી કહે છે,
મુદ મંગલમય સંત સમાજુ,
કે છે મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. સંતોનો સંગ, સંતોનો સમાગમ તીર્થ રાજ પ્રયાગની સમાન છે. સંતોનો સમાગમ તીર્થ કરતા પણ વિશેષ છે, કારણ કે ભગવાનના ભક્તો સંતો જે જગ્યા ઉપર જાય, જે સ્થાનમાં વાસ કરે, એ સ્થાન પવિત્ર થઈ જાય. ઘણી વખત લોકોને સંશય થાય કે જ્યાં ભાગવત કથા, ભાગવત સત્તા થતી હોય ત્યાં નૈમિષારણ્ય ભૂમિ કે સુકતાલ આવી રીતે કેમ લખતા હશે? આ તો માણા મોરા ગામ છે. પણ ભક્તો, જે સ્થાન ઉપર ભક્તના ચરણ પડી જાય ને, એ સ્થાન ભૌતિક સ્થાન નથી રહેતું, એ સાધારણ સ્થાન નથી રહેતું, એ સ્થાન તીર્થ બની જાય છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં મૈત્રી મુનિ ઉદ્ધવજીને કહે છે કે ભગવાનના ભક્તો તીર્થને પણ તીર્થ બનાવવા વાળા છે. તીર્થમ કુર્વંતી તીર્થાની. ભગવાનના ભક્તો જ્યાં એકત્રિત થાય ત્યાં પરમ સુખ પ્રાપ્ત થાય છે. તીર્થરાજ પ્રયાગ કરતા પણ વિશેષ ભગવાનના ભક્તોનો સંગ છે, કારણ કે જે તીર્થરાજ પ્રયાગમાં ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ છે, અને એ તીર્થરાજ પ્રયાગમાં જો આપણે જવું હોય તો ઘરેથી બહાર નીકળવું પડે, ટ્રેનમાં બેસી અને પછી પ્રયાગરાજમાં પહોંચાય, અને ત્યાં જઈને એ નદીમાં સ્નાન કરીને પછી વ્યક્તિ પવિત્ર થાય. પણ ભગવાનના ભક્તોની મહિમા, સંતોના સંગની મહિમા, સૌથી પહેલા ભગવાનના ભક્તો સંતો એટલા કૃપાળુ છે કે આપણે આપણા ઘરેથી દૂર નથી જવું પડતું, સંતો જ એમના સ્થાનેથી આપણા પાસે આવે છે અને આપણને પવિત્ર કરે છે. અને બીજો લાભ, તે ગંગા, યમુના અને સરસ્વતીમાં સ્નાન કરીને વ્યક્તિ પવિત્ર થાય કે ન થાય એમાં સંશય છે, કારણ કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે શ્રદ્ધાની અપેક્ષા છે. જેટલી શ્રદ્ધા રાખશો એટલા પવિત્ર થશો. ગંગા, યમુના, સરસ્વતીમાં સ્નાન કરી વ્યક્તિ પવિત્ર થાય એમાં સંશય છે, પરંતુ સંતોનો સંગ કરી, સંતોના દર્શન કરીને વ્યક્તિ પવિત્ર થઈ જાય, ભાગવત પ્રમાણ છે. કે છે ગંગાર પરશ હૈલ પશ્ચાત પાવન, ગંગા નદીમાં તો સ્નાન કર્યા પછી પવિત્ર થવાય. અહીંયાથી દેહરાદૂનમાં બેઠો અને દેહરાદૂનમાં બેસી હરિદ્વારમાં જાઓ અને પછી હરકી પોડીમાં સ્નાન કરો પછી પવિત્ર બની શકો, પણ સંત અને ભક્તના તો દર્શન કરી લો, દર્શન પવિત્ર કરો, એ તમાર ગુણ. સંતોના દર્શન કરવાથી વ્યક્તિ પવિત્ર થઈ જાય. તો આજે આપણા માણા મોરા ગામમાં સંતોનો સંગ પ્રાપ્ત થયો છે, ભક્તોનો સંગ પ્રાપ્ત થયો છે, બહુ મોટા સૌભાગ્યની વાત છે. ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે 14 વર્ષ પછી રાવણનો વધ કરી અવધપુરીમાં પાછા ફર્યા અને ભગવાન શ્રી રામચંદ્રનું રાજાભિષેક રાજ તિલક કરવામાં આવ્યું, ભગવાન શ્રી રામચંદ્ર અવધના રાજા બન્યા. અને રાજા બની નવા વર્ષના દિવસે ભગવાન શ્રી રામચંદ્રએ એમની પ્રજાને બહુ સુંદર ઉપદેશ દીધો. ભગવાનનો ઉપદેશ અદ્ભુત ઉપદેશ કે છે કે મનુષ્ય જીવન બહુ દુર્લભ છે અને આ દુર્લભાતી દુર્લભ મનુષ્ય જીવનમાં ભગવાનની ભક્તિ કરવી સૌથી મોટું કાર્ય છે. ત્યારે અવધપુરીની પ્રજાઓએ પૂછ્યું કે પ્રભુ, અમે ભક્તિ કેવી રીતે કરી શકીએ, અમને ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર એમના શ્રી મુખથી કહે છે કે હે મારી જનતા, હે પ્રજાઓ, તમારે ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો સાધુ સંત વૈષ્ણવ અને ભક્તોનો સંગ કરવો પડશે, સત્સંગ કરવો પડશે. અને સત્સંગ કરવા માટે પુણ્ય પુંજ બિનું મિલહીન સંતા સત્સંગ ગતિ સંસ્કૃતિ કર અંતા. હે દેશવાસીઓ, પુણ્ય પુંજ બિનું મિલહીન સંતા, આજે સંત ભક્ત વૈષ્ણવ અને સાધુ પુણ્યના પુંજ સિવાય નથી મળતા. જ્યારે બહુ બહુ પુણ્ય એકત્રિત થયું હોય ને ત્યારે સંતોનો સંગ થાય. અને સંતોનો સંગ કરી વ્યક્તિને શું પ્રાપ્ત થાય? પ્રશ્ન થઈ શકે કે સમસ્ત શાસ્ત્રોમાં સંતોના સમાગમની મહિમા બતાવી છે, તો સત્સંગ પ્રાપ્ત કરીને વ્યક્તિને શું પ્રાપ્ત થશે? ભગવાન શ્રી રામચંદ્ર કહે છે, સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. સંતોની સંગતિ, સાધુઓનો સંગ સંસ્કૃતિ અર્થાત આ ભૌતિક સંસારનો અંત કરી નાખશે. અર્થાત વારંવાર માતાના ગર્ભમાં આવી જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખ આપણે ભોગવી રહ્યા છીએ. પુનરપી જનન જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પુનઃ પુનઃ વારંવાર માતાના ગર્ભમાં આવી જે ભીષણ દુઃખ આપણે સહન કરી રહ્યા છીએ, આ દુઃખ અને આ સંસ્કૃતિ આ સંસારનો અંત આવી જશે ક્યારે? જ્યારે સત્સંગ કરશું. સંતોના સંગની બહુ મહિમા છે. ભગવાન કપિલદેવ ભાગવતના તૃતીય સ્કંદમાં એમની માં દેવહૂતિને ઉપદેશ દેતા કહે છે કે માં, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ હિતકર્ણ રસાયણા કથા. હે માં, સતામ પ્રસંગાન સંતોનો પ્રકૃષ્ટ રૂપે જ્યારે વ્યક્તિ સંગ કરે સમાગમ કરે ત્યારે એમના મુખેથી ધારાવાહિક ભગવાન શ્રી કૃષ્ણની કથા નીકળે છે. અને તે કથા કેવી છે? કે છે ભવંતિ રીત કર્ણ રસાયણ. ભગવાનની કથા શ્રુત મધુર પણ છે અને રીત મધુર પણ છે. ભગવાન શ્રી કૃષ્ણની કથા કાનને પણ આનંદ આપે અને કૃષ્ણની કથા હૃદયને પણ આનંદ આપે. હૃદય અને કાનને આનંદ આપવા વાળું આ એક રસાયણ છે. અને આ રસાયણ પ્રાપ્ત કરી તત જોશદા દાસ અપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ. કૃષ્ણ કથા રૂપી રસાયણ પ્રાપ્ત કરી વ્યક્તિ અપવર્ગને પ્રાપ્ત થાય, ભગવાનના ધામને પ્રાપ્ત થાય. એટલું જ નહીં, ભગવાનની કથા જો નિરંતર સાંભળવામાં આવે તો એમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય, રતિ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય અને જીવન સુખમય બની જાય. તો બધી વાતનો સાર સત્સંગ થવો જીવનનો સૌથી મોટો લાવો છે. અને આ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ભાગ્યો દયેન, જ્યારે ભાગ્યનો ઉદય થાય. જ્યારે ભાગ્યનો ઉદય થાય, જ્યારે વ્યક્તિ ભાગ્યશાળી બને ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય. અને જ્યારે સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે શ્રીમદ ભાગવત જેવી ભગવાનની કથા પ્રાપ્ત થાય. તો પ્રશ્ન થાય કે ભગવાનની કથા સાંભળી આપણને શું મળશે? કે છે, અજ્ઞાન હેતુ કૃત મોહ અંધકાર નાશમ. આ સંસારમાં બધા દુખી છે, એક વ્યક્તિ પણ એવો નથી કે જે સુખી હોય. અને ભક્તો, દુઃખનું કારણ છે અજ્ઞાન. મોહ અને અજ્ઞાન આ બંને દુઃખનું કારણ બને છે. પણ જો કોઈ વ્યક્તિ ભગવાનની કથા શ્રવણ કરે, ભાગવત શ્રવણ કરે, તો મોહ અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા દુઃખથી મુક્ત થઈ જાય. અને તેની સાથે સાથે વિદ્યાય હી તદો દયતે વિવેક, એને વિવેક ઉત્પન્ન થાય, શુદ્ધ જ્ઞાન પ્રકટ થાય. એટલા માટે તો તુલસીદાસજીએ કીધું છે, બિન સત્સંગ વિવેક ન હોય. સત્સંગ કર્યા વગર વિવેક ઉત્પન્ન નથી થતો. વિવેક પ્રાપ્ત કરવો હોય સત્સંગ કરવો જોઈએ. અને સત્સંગ કરીને ભગવાનની કથા સાંભળવી જોઈએ. તો આજે આ માણામોરા ગામમાં રહેવા વાળા ભક્તોને બહુ સુંદર મોકો હાથમાં આવ્યો છે, પ્રાપ્ત થયો છે. સંતોનો સંગ, તેની સાથે સાથે ભાગવત કથા, અને ભાગવત કથા પછી ભગવાનનો શુદ્ધ પ્રસાદ. જીવનના સૌથી શુભ અવસર આ કથાના માધ્યમથી આપણે ઉજવશું. સૌથી વધારે સુખમય દિવસ. નીતિકાર ચાણક્ય પંડિત કહે છે કે જ્યાં પર્યાપ્ત માત્રામાં ભોજન કરવા માટે પ્રસાદ હોય, રહેવા માટે સારું ધાબાવાળું ઘર હોય અને જ્યાં ભગવાનની કથા ચાલતી હોય, તો પછી એવા વ્યક્તિને સ્વર્ગમાં કે વૈકુંઠમાં જવાની જરૂર નથી. વૈકુંઠ અહીંયા જ છે, જ્યાં ભગવાનની કથા, ભગવાનનો પ્રસાદ અને ભગવાનના ગુણગાન અને કીર્તન ચાલતું હોય. તો આજે આ માણામોરા ગામ માણામોરા નથી રહ્યું, નૈમિષારણ્ય બની ગયું છે, પવિત્ર તીર્થ સ્થાન થઈ ગયું છે. માટે આ તીર્થ સ્થાનમાં રહી ભાગવત કથાનો, ભાગવત પ્રસાદનો અને ભગવાનના કીર્તનનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. આવો આપણે પ્રસંગને આગળ વધારીએ. ભાગવત પોથી યાત્રા હોવાને કારણે સમય ઘણો વીતી ગયો, આપણી પાસે બહુ ઓછો સમય છે. પણ આપણે શરૂ કરી દઈ ભાગવત કથાનું આસ્વાદન 7 દિવસ સુધી કરશું. પણ ભાગવત કથા સાંભળવા માટે ભાગવતમાં વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. શ્રીમદ ભાગવતના સિદ્ધાંત, શ્રીમદ ભાગવતનું જ્ઞાન હૃદયમાં ત્યારે જ ઉતરે જ્યારે ભાગવત પ્રત્યે શ્રદ્ધા હોય. ન તથા શ્રદ્ધયા લોકે, જ્યાં સુધી વિષય વસ્તુ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન નથી થતી ત્યાં સુધી એ વિષય વસ્તુને આપણે સ્વીકાર નહીં કરી શકીએ. તો માટે વિષય વસ્તુ પ્રત્યે, ભાગવત પ્રત્યે શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. અને આ શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે ભાગવતની મહિમા જાણવી બહુ જરૂરી છે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં ઘણા બધા અધ્યાયોમાં ભાગવતની મહિમાનું ગાન થયું છે. તો આવો ભાગવતના પ્રારંભમાં આપણે ભાગવતની મહિમા જાણીએ. આમ જોવામાં આવે તો ભાગવતની મહિમા ભાગવતમાં પ્રાપ્ત નથી થતી. ભાગવતની મહિમા સ્કંધ પુરાણ અને પદ્મ પુરાણમાં દીધી છે. ભાગવતની મહિમા ભાગવતમાં એટલા માટે નથી કારણ કે પોતાની મહિમા પોતાને ગાવી આ તો આત્મશ્લાઘા કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ વખાણ કરતો હોય તો પોતાના વખાણ કરવા વાળો વ્યક્તિ વાસ્તવમાં આત્મશ્લાઘી છે. અને બુદ્ધિમાન વ્યક્તિ જુએ કે આ વ્યક્તિ પોતાના વખાણ કરે છે તો તરત સમજી જાય કે આ અહંકારી છે અથવા આ મૂર્ખ છે. તો શ્રીમદ ભાગવતમ આત્મશ્લાઘાના દોષથી મુક્ત છે. ભાગવતની મહિમા ભાગવતમાં નહીં, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં ગાઈ છે. તો પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતની મહિમા શ્રી વેદ વ્યાસજી બહુ સુંદર શબ્દોમાં લખે છે. આવો આપણે ભાગવતની મહિમા પ્રારંભ કરીએ પદ્મ પુરાણથી. શ્રી વેદ વ્યાસજી ભાગવત મહિમા પ્રારંભ કરતા પહેલા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે છે, નમસ્કાર કરે છે. આવો આપણે પણ નમસ્કાર કરીએ.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય
સમસ્ત વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ રામાયણ અને મહાભારતના પ્રણેતા ભગવાન શ્રી કૃષ્ણના શક્ત્યાવેશ અવતાર શ્રી વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતની મહિમા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને નુમઃ અર્થાત અમે પ્રણામ કરીએ છીએ. વેદવ્યાસજીની બુદ્ધિ, વેદવ્યાસજીનું મન વિશાળ છે. એટલા માટે વેદવ્યાસજી બહુવચનમાં ભગવાનને પ્રણામ કરે છે. નહીં તો વેદવ્યાસજી ભગવાનને નમઃ શબ્દ કહી શકે. નમઃ શબ્દ એક વચનમાં અને નુમઃ શબ્દ બહુવચનમાં. નુમઃ શબ્દ કહી વેદવ્યાસજી સંસારના બધા લોકોને સાથે લઈ એમના બધા શિષ્યોની સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરે છે, પ્રણામ કરે છે. ભાગવતના પ્રત્યેક શબ્દમાં મર્મ, પ્રત્યેક શબ્દમાં ગૂઢ રહસ્ય છુપાયેલા છે. ભગવાન શ્રી કૃષ્ણની આગળ શ્રી શબ્દ લગાડવામાં આવ્યો છે. શ્રી શબ્દના ઘણા અર્થ થાય. શ્રીનો અર્થ થાય સૌભાગ્ય, શ્રીનો અર્થ થાય સુંદરતા, શ્રીનો અર્થ થાય સુખ આનંદ, શ્રીનો અર્થ થાય લક્ષ્મી, અને શ્રીનો એક અર્થ થાય શ્રીમતી રાધારાણી. શ્રીજી, તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીથી યુક્ત છે, ધનથી, સુંદરતાથી, આનંદથી, લક્ષ્મીથી અને શ્રીમતી રાધારાણીથી યુક્ત છે, માટે કૃષ્ણને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું, અમે પ્રણામ કરીએ છીએ. તો માનો વેદ વ્યાસજીને કોઈ પ્રશ્ન પૂછે કે તમે શ્રી કૃષ્ણને પ્રણામ કરો છો, તે શ્રી કૃષ્ણ કેવા છે? ત્યારે આ મંગલાચરણ રૂપી શ્લોકમાં વેદ વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણ વિશે બહુ સુંદર નિરૂપણ કરી રહ્યા છે. આ શ્લોકમાં વેદ વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણનું સામર્થ્ય, ભગવાન શ્રી કૃષ્ણનો પરિચય, ભગવાન શ્રી કૃષ્ણનો સ્વભાવ અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ વર્ણન કરી રહ્યા છે. વેદ વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરિચય આપતા કહે છે કે કૃષ્ણ સત ચિત આનંદ રૂપથી બનેલા છે. કૃષ્ણ કેવા છે? કે છે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર સત ચિત અને આનંદથી બનેલા છે. ભક્તો, આપણા બધાનું શરીર પંચ મહાભૂતનું બનેલું છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણનું શરીર આપણી જેવું નથી. ભગવાન સચ્ચિદાનંદ વિગ્રહ છે. ભગવાનમાં કોઈ પંચ મહાભૂત નથી, ભગવાનમાં સત છે. સતનો અર્થ થાય શાશ્વતતા, ચિત્તનો અર્થ થાય ચેતનતા, અને આનંદનો અર્થ થાય સુખમય. ભગવાન શ્રી કૃષ્ણ સેનાથી બનેલા છે? તો કે છે ભગવાન શ્રી કૃષ્ણ આનંદથી બનેલા છે, જેમાં નિત્ય નિરંતર આનંદ ભરેલો છે. એટલે જ ઉપનિષદે જ્યારે કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરી, ભગવાન શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય, ઉપનિષદમાં લખ્યું છે કૃષિ ભૂ વાચક અણચ નિવૃત્તિ વાચક તયેર એક્ય પરબ્રહ્મ કૃષ્ણ અપિ અભિધીયતે. કૃષ્ણ શબ્દમાં જેનો સંધિ વિચ્છેદ કરવામાં આવે તો બે શબ્દ છે, કૃષિ અને અણ. કૃષ્ણ, તો કૃષિ શબ્દનો અર્થ થાય ઉત્પન્ન થવું. આપણે ગામડાઓમાં, ખેતરમાં કૃષિ ઉદ્યોગ કરે, કૃષિનો અર્થ જ થાય ઉત્પન્ન થવું, નિરંતર ઉત્પન્નતા. અને અણનો અર્થ થાય આનંદ, જેનાથી નિત્ય નિરંતર ચોવીસે કલાક આનંદ ઉત્પન્ન થાય એને કૃષ્ણ કહેવામાં આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો અર્થ જ આનંદમય થાય, જેનાથી નિત્ય નિરંતર આનંદ ઉત્પન્ન થાય. હવે જોવું, આ જ્ઞાનને પ્રાપ્ત કરવું બહુ સરળ છે. સંસારના લોકો આનંદ માટે, સુખ માટે રાત દિવસ મહેનત કરે છે. તો જેને જેવું થવું હોય ને એવા વ્યક્તિનો સંગ કરાય, જેને બિઝનેસમેન બનવું હોય એને બિઝનેસમેનનો સંગ કરાય, જેને ચોર બનવું હોય એને ચોરનો સંગ કરાય, જેને ખેડૂત બનવું હોય એને ખેડૂતનો સંગ કરાય, અને જેને આનંદિત થવું હોય, સુખી થવું હોય એને કોનો સંગ કરાય? જે આનંદિત હોય. અને આનંદિત કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બહુ સરળ જ્ઞાન, સરળ સિદ્ધાંત છે. ભગવાન શ્રી કૃષ્ણ સત ચિત અને આનંદ થી બનેલા છે, એનું સ્વરૂપ સચ્ચિદાનંદમય છે. જે ભગવાન આનંદ થી બનેલા છે અને એવા ભગવાનનું નામ અને એવા ભગવાનની કથા જો આપણે સાંભળશું તો આપણે પણ આનંદિત થઈ જશું. જીવનમાં આનંદ આવશે, સુખ આવશે. તો વેદ વ્યાસજી સૌ પ્રથમ ભગવાનના સ્વરૂપનો પરિચય આપે, તત્પશ્ચાત ભગવાનના સામર્થ્યનો પરિચય આપે. માનો કોઈ પૂછે વેદ વ્યાસજીને, ઠીક છે તમારા ભગવાન કૃષ્ણ સુખમય છે, આનંદમય છે, પણ એના કઈ પરાક્રમ ખરા? એનું સામર્થ્ય શું છે, એ શું કરી શકે? ત્યારે વેદ વ્યાસજી કહે છે, વિશ્વ પત્યાદિ હેતવે. ભગવાન શ્રી કૃષ્ણ આ સંસારનું સર્જન કરે છે, ઉત્પત્તિ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ આ સંસાર ને ચલાવે છે અને એ જ કૃષ્ણ આ સંસારનો પ્રલય કરે છે. તો આ સંસારને પ્રકટ કરવું, ચલાવવું અને પ્રલય કરવું, આ ત્રણેય કામ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે એવું વેદ વ્યાસજીનું કહેવું છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ સમર્થ્ય છે. માટે જ જ્યારે બ્રિટિશર્સ આપણા દેશમાં આવ્યા, આ અંગ્રેજ લોકો બહુ બુદ્ધિમાન હતા અને છે. અંગ્રેજોએ ભગવાનને ગોડ સંજ્ઞા દીધી. આપણે ભગવાનને ભગવાન કહી, મુસલમાન લોકો અલ્લાહ કહે, અને અંગ્રેજો શું કહે? ગોડ. ગોડનો સ્પેલિંગ થાય GOD. તો અંગ્રેજ લોકોએ વિચાર્યું કે જે ગોડ હોય, ગોડ અર્થાત G ફોર જનરેટર, O ફોર ઓપરેટર એન્ડ D ફોર ડિસ્ટ્રોયર. G ફોર જનરેટર, જનરેટર એટલે જનરેટ કરવું, સૃષ્ટિ કરવી, પ્રકટ કરવું. O અર્થાત એને સંભાળવું, ઓપરેટર, અને D અર્થાત ડિસ્ટ્રોયર, એને પ્રલય કરવું. જો કેટલા બુદ્ધિમાન હતા. ગોડ સંજ્ઞા દીધી. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ જ આ સંસારનું સર્જન કરવા વાળા, સંસારને ચલાવવા વાળા અને સંસારને પ્રલય કરવા વાળા. સામર્થ્ય પરિચય આપ્યા બાદ ભગવાનનો સ્વભાવ પરિચય આપે છે. ઠીક છે, ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદમય છે, સંસારનું સર્જન પાલન પ્રલય કરે છે, તેનો સ્વભાવ કેવો છે? ત્યારે વેદ વ્યાસજી કહે છે કે ભગવાનનો સ્વભાવ તાપત્રય વિનાશાય. ભગવાનનો અદ્ભુત સ્વભાવ છે. જે વ્યક્તિ શ્રી કૃષ્ણના શરણમાં જાય, કૃષ્ણના શરણમાં જવા વાળાના બધા દુઃખોને હરણ કરી લે. તાપત્રય વિનાશાય કે છે. આ સંસારમાં ત્રણ પ્રકારના તાપ, તાપ અર્થાત દુઃખ, ક્લેશ, ત્રણ પ્રકારના તાપ બહુ દુઃખ આપે. આદિ દૈવિક તાપ, આદિ ભૌતિક અને આદિ આધ્યાત્મિક તાપ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ હોય ત્યાં આ ત્રણ માંથી એક પણ તાપ તપાવી ન શકે. એટલા માટે રામ રાજ્યની વાત જ્યારે આવે ત્યારે ગોસ્વામીજી લખે, દૈવિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્ય કા હું નહીં વ્યાપા. ભગવાન શ્રી રામચંદ્રના રાજ્યમાં દૈવિક દૈહિક ભૌતિક કોઈ પણ પ્રકારનો તાપ નહોતો. જો કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ ગ્રહણ કરે, ભગવાન શ્રી કૃષ્ણનું નામ લે અથવા કૃષ્ણની કથા સાંભળે એના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. આ છે આ ભગવાનનો સ્વભાવ પરિચય. તો વેદ વ્યાસજી બહુ સુંદર ભગવાન વિશે કહે છે કે હું શ્રી કૃષ્ણને પ્રણામ કરું છું, જે શ્રી કૃષ્ણ સત ચિત આનંદ ના વિગ્રહ છે, જે કૃષ્ણ આ સંસારનું સર્જન પાલન અને પ્રલય કરે છે, અને જે કૃષ્ણની શરણમાં જવાથી બધા દુઃખોથી મુક્ત કરી દે છે, એવા શ્રી કૃષ્ણને હું નમઃ, હું પ્રણામ કરું છું. વેદ વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. નમઃ શબ્દ બહુ ઉપાધ્યેય છે. ભગવાનને પ્રણામ કરવા બહુ મોટી ભક્તિ છે. તમે નવદા ભક્તિનું નામ સાંભળ્યું હશે. આપણા વેદોમાં, શાસ્ત્રમાં, આચાર્યો દ્વારા અને મહાભાગવત પ્રહલાદ મહારાજ દ્વારા નવદા ભક્તિનું વર્ણન થયું છે. આ નવદા ભક્તિમાં એક ભક્તિ છે વંદન ભક્તિ, ભગવાનને પ્રણામ કરવા. વાસ્તવમાં આ વંદન ભક્તિ જે છે, ભગવાન શ્રી કૃષ્ણ વંદન ભક્તિથી રેજે છે, પ્રસન્ન થાય. એક આચાર્ય તો બહુ સુંદર કહે છે, વંદન અને ચંદન, ભગવાનના ચરણોમાં વંદન અને ભાલ ઉપર ચંદન, આ બે વ્યક્તિ જો કરતો થઈ જાય તો ભગવાન એનાથી પૂર્ણ પ્રસન્ન થઈ જાય. પણ દુર્ભાગ્ય છે સંસારના લોકોનું, જ્યાંથી ચંદન પ્રાપ્ત થાય છે એ ગોપી તળાવ અને દ્વારકા બાજુમાં છે, બહુ લાંબે નથી, છતાંય ચંદનથી કરોડો કિલોમીટર દૂર, ક્યારેય માથા ઉપર લગાડે નહીં. વિદેશમાં રહેવા વાળા, અહીંયાથી સાત સમુદ્ર પાર રહેવા વાળા ભારતમાંથી લઈ જઈ પોતાના માથા ઉપર ચંદન લગાડે, અને દુર્ભાગ્ય બાજુમાં ગોમતી અને બાજુમાં ગોપી તળાવ, દ્વારકા અને ભાલ ઉપર ચંદન. ભગવાન શ્રી કૃષ્ણના મંદિર અને ભગવાનના વિગ્રહ સામે પણ ભગવાનને નમન નહીં, સંસારમાં સૌથી મોટું દુર્ભાગ્ય છે. ભગવાનને નમન કરવા સૌથી મોટી ભક્તિ. વેદ વ્યાસજી ભાગવતના પ્રારંભમાં ભગવાનને પ્રણામ કરે છે. આ ભાગવત માંથી બીજું કઈ શીખો કે ન શીખો, પણ પ્રણામ કરવાનું અવશ્ય શીખી લેજો. ભગવાનને પ્રણામ કરવા જોઈએ. મહાભારત તો તમે બધા જાણતા હશો. મહાભારત ગ્રંથમાં 1,00,000 શ્લોક છે. વેદવ્યાસજી 1,00,000 શ્લોકની વચ્ચે એક શ્લોકમાં લખે છે કે ભગવાનને નમન, એક વખત ભગવાનના ચરણોમાં પ્રણામ કરવાથી કેટલું ફળ મળે કે છે, 10 અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ એક વખત ભગવાનને પ્રણામ કરવાથી મળી જાય. 10 અશ્વમેઘ યજ્ઞ જાણો છો? કળિયુગમાં તો અસંભવ છે, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે શુદ્ધ ઘી જોઈએ. કોણ શુદ્ધ ઘી આપે છે? આજે ડબલ 3 ગણા પૈસા આપો છતાંય શુદ્ધ ઘી મળતું નથી. શુદ્ધ બ્રાહ્મણ જોઈએ, શુદ્ધ મંત્ર જોઈએ. પણ એવા 10 અશ્વમેઘ યજ્ઞ ભગવાનના એક પ્રણામ બરાબર છે. આટલું લખીને વેદ વ્યાસજી વિચારમાં પડી ગયા, અરે બાપરે બાપ, ભૂલ થઈ ગઈ. વેદ વ્યાસજીએ વિચાર્યું કે હજી આમાં કઈ ઘટે છે, એટલે આ શ્લોકના ઉત્તરાર્ધમાં વેદવ્યાસજી લખે છે, 10 અશ્વમેઘી પુનરેતિ જન્મ. જો કોઈ વ્યક્તિ એક નહીં પણ 10 અશ્વમેઘ યજ્ઞ કરી લે, છતાંય એને બીજી વખત જન્મ લેવો પડે છે. 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળો વ્યક્તિ ફરીથી આ સંસારમાં જન્મ લેવો પડે છે. પણ એક વખતે નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ઝૂકી જાય, પ્રણામ કરી લે, તો કે છે, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, ઈ પછી ક્યારેય આ સંસારમાં આવતો નથી, ભગવાનના ધામને પ્રાપ્ત થઈ જાય છે, ભગવાનના ચરણોમાં પ્રણામ કરવાની આ મહિમા છે, જન્મ જન્માંતરના બંધનોથી મુક્ત થઈ જાય. માટે ભક્તો, મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે એટલે આ મસ્તકને ભગવાનના ચરણોમાં ઝોકાવી લેવું જોઈએ. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં બહુ સુંદર કહે છે. ગોસ્વામીજી તો અહીંયા સુધી કહે છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત કરી જે વ્યક્તિ પોતાના ગુરુ અને ભગવાનના ચરણોમાં મસ્તક નથી ઝુકાવતો એવા મસ્તકને તો કાપી નાખવા જોઈએ. સો શિર કટી સંબર તુલા જોન નમત ગુરુ હરિપદ મૂલા. ગુરુ અને હરિના ચરણોમાં જેનું મસ્તક ઝૂકતું નથી, પ્રણામ નથી કરતા, એનું માથું એ તો ઈ કરી શકે, આપણે તો જેલમાં વયા જઈએ. આપણે તો બોલી શકીએ ભાઈ, પણ જો સંસારમાં બહુ આશ્ચર્યમય વાત છે. આ સંસારમાં રહેવા વાળો માનવી હજામને ત્યાં પોતાનું માથું ઝુકાવી દેશે, માથું ઝુકાવીને બેસી જશે. સંસારમાં રહેવા વાળો મનુષ્ય હજામને ત્યાં પોતાનું માથું ઝુકાવી દેશે, પોતાની પત્નીની સામે માથું ઝુકાવી દેશે, પણ ભગવાનની સામે ક્યારેય નહીં ઝુકાવે. દુર્ભાગ્ય છે સંસારનું. એક વખત કે છે ભાવ અભાવ, જરૂરી નથી કે પ્રેમથી ઝૂકે, ચાલતા ચાલતા કદાચ ભગવાનના ચરણોમાં પડી ગયા હોય છતાંય ભગવાન તો એમ જ સમજે કે આ મને દંડવટ પ્રણામ કરી રહ્યો છે. ભક્તો, સમય આપણી પાસે બહુ ઓછો છે. વેદ વ્યાસજી ભાગવતના પ્રારંભમાં જ કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને અમે પ્રણામ કરીએ છીએ, પ્રણામ કરવા જોઈએ. સૌ ભક્તોને નિવેદન, જ્યારે આ કથા મંડપમાં આવે તો સૌથી પહેલા ભગવાન શ્રી શ્યામસુંદરને પ્રણામ કરે. આ કથા સાંભળવા માટે શ્યામસુંદર બિરાજમાન છે, ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે, તો કૃષ્ણને પ્રણામ કરી તદંતર ભાગવત પણ ભગવાનનું જે એક સ્વરૂપ છે ભાગવતને પ્રણામ કરી, તત્પશ્ચાત સમસ્ત વૈષ્ણવને પ્રણામ કરી પછી આપણે આપણા સ્થાને બેસવું જોઈએ. આ એક આચરણ છે. આવી રીતે જો શિષ્ટાચાર અને આચરણનું પાલન કરીએ તો જે કાંઈ પણ આપણે સાંભળીએ છીએ આપણા જીવનમાં ઉતરે, યાદ રહે. એ તો ઘણી વખત લોકો પ્રશ્ન કરે કે અમે 3 કલાક સાંભળી પણ 3 મિનિટનું યાદ નથી રહેતું. યાદ રાખવા માટે આચરણ જોઈએ. તત વિદ્વી પ્રણી પાતેન પરિપ્રશ્નેન સેવયા. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ જ્યારે બતાવે ત્યારે સૌથી પહેલા કહે છે તત વિદ્વી પ્રણી પાતેન, પ્રણામ કરીને ઝૂકીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો સૌ ભક્તોને નિવેદન, ભાગવત સાંભળતા પહેલા, ભાગવતમાં આવતા પહેલા ભગવાનને પ્રણામ કરે, અને કેવળ 7 દિવસ માટે જ નહીં, જીવનભર રોજ સવારમાં ઉઠી ગુરુ ભગવાનના ચરણોમાં પ્રણામ કરી, માતા પિતાના ચરણોમાં પ્રણામ કરી આપણા દિવસનું પ્રારંભ કરવો જોઈએ. ભગવાન શ્રી રામચંદ્રના જીવનમાં આવ્યું છે ને, પ્રાતઃ કાલ ઉઠ કે રઘુનાથા, યદ્યપિ ભગવાન હતા અખિલ બ્રહ્માંડ નાયક, અનંત કોટી બ્રહ્માંડના નાથ પર બ્રહ્મ, કોઈને પ્રણામ કરવાની જરૂર છે એને? જેને આખું સંસાર પ્રણામ કરે છે પણ એ રઘુનાથ ભગવાન શ્રી રામચંદ્ર. આપની આચરિત પ્રભુ જીવે રસિકાએ, પોતાના આચરણથી સંસારના લોકોને શીખવાડે કે હું ભગવાન છું છતાંય ગુરુ માતા પિતા ના ચરણોમાં પ્રણામ કરું છું, તમે તો સાધારણ જીવો છો, માટે બધાને પ્રણામ કરવાની જરૂર છે. પ્રણામ કરો અને ભગવાનને પ્રસન્ન કરો. હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા. શાસ્ત્રમાં પ્રણામ કરવાની ઘણી બધી વિધિ બતાવી છે. પ્રણામ બે પ્રકારના હોય, અષ્ટાંગ પ્રણામ અને પંચાંગ પ્રણામ. અષ્ટાંગ પ્રણામ અર્થાત દંડવટ, આપણા શરીરના આઠ અંગ જમીનથી સ્પર્શ હોય. તો જ્યારે પણ ભગવાનને આપણે પ્રણામ કરીએ ત્યારે અષ્ટાંગ પ્રણામ કરીએ. ઘણી વખત લોકોનો પ્રશ્ન થાય કે આ હરે કૃષ્ણ વાળા, ઇસ્કોન વાળા આડા પ્રણામ કેમ કરતા હશે? ભગવાનને તો સીધા પ્રણામ, મસ્તક ભગવાન બાજુ હોવું જોઈએ, તા તો ડાબો હાથ ભગવાનની બાજુ કેમ? જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે, અને જેને જિજ્ઞાસા થાય ને એ જ જ્ઞાની સમજવું. બાકી જેને જિજ્ઞાસા ન થાય, કાતોક તો એને કાંઈ ખબર નથી પડતી, કાતોક તો એ વ્યક્તિ સૂતા છે. જિજ્ઞાસા થવી જોઈએ. તો પ્રશ્ન થાય, ભગવાનને આ હરે કૃષ્ણ વાળા, ઇસ્કોન વાળા આડા પ્રણામ કેમ કરે? તો સત્ય છે કે ભગવાનને સીધા જ પ્રણામ કરવા જોઈએ, પણ બહુ સુંદર ભાવ છે કે ભગવાન જે જગ્યાએ ઊભા હોય ને ત્યાં ભગવાન એકલા ન હોય, ભગવાનની સામે સમસ્ત દેવી દેવતા ઊભા હોય. તમે રામાયણ વાંચો, ભાગવત વાંચો, વેદ પુરાણ ઉપનિષદ વાંચો, જ્યાં જ્યાં ભગવાન પ્રકટ થાય ભગવાનની પહેલા તો દેવતા આવીને ઊભા રહી ગયા હોય. ભગવાન શ્રી રામચંદ્રના અવતારમાં, કૃષ્ણ અવતારમાં ભગવાનની સામે દેવી દેવતા અથવા એમના ભક્તો જરૂર ઊભા હોય, અથવા ભગવાનની સામે ગરુડ સ્તંભ હોય. તો જ્યારે આપણે ભગવાનને સામે મસ્તક રાખીને પ્રણામ કરીએ તો મસ્તક તો ભગવાનની સામે હોય, સારી વાત છે, પણ આપણા ચરણ ભગવાનના ભક્ત અથવા દેવતાઓ સામે વયા જાય. તો ભગવાન જેટલા પૂજનીય છે એટલા જ પૂજનીય સમસ્ત દેવી દેવતા પણ છે, એટલા જ પૂજનીય વૈષ્ણવ અને ભક્તો પણ છે. તો આપણે ભગવાનની સામે મસ્તક રાખીએ અને દેવી દેવતાઓ પાસે આપણા ચરણ રાખીએ એ સારી વાત ન કહેવાય. એટલા માટે શાસ્ત્રમાં ભગવાનને પ્રણામ કરવાની બહુ સુંદર રીત બતાવી છે કે તમે એવી રીતે પ્રણામ કરો જેનાથી ભગવાન તરફ કે ભગવાનના ભક્તો તરફ કે દેવી દેવતાઓ તરફ ચરણ ન જાય, જેનાથી અપરાધ ન લાગે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને અર્થાત અથવા કોઈને પણ આપણે ડાબી બાજુ હાથ રાખી ભગવાનને પ્રણામ કરવા જોઈએ, અને ભગવાન આ પ્રણામને સ્વીકાર કરે છે. અને ભગવાનને પ્રણામ કરતી વખતે એમનો પ્રણામ મંત્ર બોલી એમને પ્રાર્થના કરી ભગવાનને નિવેદન કરવું જોઈએ. જેમ વેદ વ્યાસજી ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમારું રૂપ સચ્ચિદાનંદમય છે, તમે આ સૃષ્ટિના સર્જન પાલન અને પ્રલય કરવા વાળા છો, અને તમે જ આ સંસારના દુઃખોને દૂર કરવા વાળા છો, હું તમને પ્રણામ કરું છું. તો આવી રીતે ભગવાનને પ્રણામ કરવા જોઈએ, અને પ્રણામમાં ભગવાનનો પ્રણામ મંત્ર બોલવો જોઈએ. ઘણા લોકો ભણ્યા ન હોય એટલે સંસ્કૃતનો મંત્ર, સંસ્કૃતના શ્લોક ન આવડે, કોઈ વાંધો નહીં, મહામંત્ર તો આવડે ને. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે.
તો ભગવાનના મહામંત્ર સાથે પ્રણામ કરી લેજો, ભગવાન આ પ્રણામને પૂર્ણ માનશે. તો ભાગવત સપ્તાહના પ્રથમ દિવસ ના પ્રથમ સત્રને હું ભગવાનને પ્રણામ કરી આ સત્રને વિરામ આપું છું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા
હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
તો આવી રીતે સાત દિવસમાં 14 સત્ર, એક સત્ર સમાપ્ત થયું. હવે 13 સત્ર બાકી રહ્યા છે. સવારમાં 9-12 અને સાંજે 3-6 શ્રીમદ ભાગવત કથા ગંગામાં આપણે સ્નાન કરશું અને તદંતર ભાગવત પ્રસાદનું આસ્વાદન. અને તેની સાથે સાથે બધા ભક્તોને નિવેદન કે અહીંયા એક સાથે સેંકડો વૈષ્ણવો પધાર્યા છે, તો બધા વૈષ્ણવોને અને આ ગામમાં રહેવાવાળા ભક્તોને પણ નિવેદન સમયસર અહીંયા હાજર થઈ જાય. અને વિશેષ રોજ સવારમાં 5:30 વાગે મંગળા આરતી થશે, તો મંગળા આરતીમાં પણ બધા ભાગ લે અને પોતાના જીવનને ધન્ય કરે. હરે કૃષ્ણ.